તારીખ 18/6/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 64.
આત્મસ્વરૂપનો નિશ્ચય થાય છે તે જીવની સમ્યક સમ્મુખ દશા થાય છે, અને સમ્યક સમ્મુખ દશા થઈ છે એના લક્ષણરૂપ કેટલાક ભાવો છે, એ ભાવો અને સ્વરૂપની જે વિમુખ દશા હતી એ ભાવોમાં જે ખાસ પ્રકારનો તફાવત છે, જુદાપણો છે, એનું વર્ણન છે. જીવને સ્વરૂપ નિશ્ચય થયો છે અને તેથી કરીને એનું સ્વરૂપ સમ્યક સન્મુખની દશા થઈ છે એની ખાતરી શું, કેવા એના ભાવોમાં ફેરફારો થયા, જાણી લીધું છે કે પોતાનું મૂળ સ્વરૂપ જેનો નિશ્ચય થયો છે એવું પોતાનું મૂળ સ્વરૂપ અથવા અસલ સ્વરૂપ 14 સ્થાનથી પાર છે તેમ ભાસવા લાગે છે. અર્થાત 14 સ્થાનથી પાર જે સિદ્ધ દશા છે, સાક્ષાત સિદ્ધ પદરૂપ પોતે જ અંદરમાં પોતાનું જે આત્મદ્રવ છે, પોતાનું સ્વરૂપ છે, તેને પોતા સ્વરૂપે ભાસે છે અને પોતાથી ભાસે છે. બે વાત છે, પોતા સ્વરૂપે ભાસે છે, પોતે જે સ્વરૂપે છે એમ ભાસે છે એટલે એમ લાગે છે. માત્ર એવો વિકલ્પ થાય છે એમ નહીં, પણ જ્ઞાનમાં વિકલ્પની દશામાં, વિકલ્પની દશા હોવા છતાં, દશામાં વિકલ્પ હોવા છતાં વિકલ્પને આડ વિના, વિકલ્પનો આધાર છોડીને સ્વભાવનો આધાર જ્ઞાન લક્ષણમાંથી, જ્ઞાનમાંથી જ્ઞાન સ્વભાવનો આધાર લઈને પોતાનું પરિપૂર્ણ જ્ઞાયક સ્વરૂપ પોતે જ સિદ્ધ સ્વરૂપે છે એવું એને ભાસવા લાગે છે. એ પહેલા એને એમ ભાસતું હતું કે હું ફલાણો ફલાણો માણસ છું અને આ બધા મારા ઉદયો વચ્ચે આવું મારું સ્થાન છે, ઘરમાં સમાજમાં દેશમાં જે સ્થાન છે એ સ્થાન એને ભાસતું હતું. હવે એ વસ્તુનો વિરો નિષેધ થઈ ગયો એવો હું નથી, એવું ભાસવું એવું લાગતું હતું એ ભ્રમણા હતી. ખરેખર એ ભ્રમણા હતી એમ ફેરફાર થઈ જાય છે. એટલે ભ્રમણા શું અને પોતાનું સત્ય સ્વરૂપ શું, ભ્રમણા શું અને પોતાનું સત્ય સ્વરૂપ શું, એ સત્ય સ્વરૂપ જે ત્રિકાળ સત્ય સ્વરૂપ છે એ સ્વરૂપે પોતે જ પોતાથી પોતાને ભાસે છે અને એની ભ્રમણા શું છે એનો પણ એને ત્યાં ખ્યાલ આવી જાય છે. એનું સ્પષ્ટીકરણ એટલું કર્યું છે કે પોતા સ્વરૂપે તો ભાસે છે પણ પોતાથી ભાસે છે એટલે શું, કે દેવ શાસ્ત્ર ગુરુ આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન કહે છે તેથી નહીં, પણ મને પોતાને પણ એમ જ ભાષે છે. દેવ શાસ્ત્ર ગુરુ આત્માને સિદ્ધ સમાન કહે છે અને હું દેવગુરુ શાસ્ત્રને વિતરાગી દેવગુરુ શાસ્ત્રને માન્ય કરું છું. તેથી હું આ વાત સ્વીકારું છું કે જો આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન છે તો મારા આત્માનું પણ સ્વરૂપ સિદ્ધ સમાન છે. એમ નહીં, તેઓ કહે છે માટે હું સિદ્ધ સમાન છું એમ નહીં, તેઓ કહે છે તેથી હું સિદ્ધ સમાન છું એમ નહીં, પણ મને હું મારાથી જ સિદ્ધ સમાન ભાસો છું, સિદ્ધપદ સ્વરૂપે ભાસો છું. પોતાનું એ સ્વતંત્ર જ્ઞાન થયું, પોતાનું સ્વતંત્ર સમજણ થયું. દેવગુરુ શાસ્ત્રને માન્ય રાખ્યા છે ખરા, પણ છતાં વાત ઉપાદાનથી છે, વાત નિમિત્તથી નથી. ઉપાદાનને માન્ય રાખીને નિમિત્તને માન્ય રાખ્યા. અહીંયા જ્યાં સુધી માત્ર નિમિત્તને માન્ય રાખે છે અને જીવ ઉપાદાનને માન્ય રાખતો નથી ત્યાં સુધી એની નિમિત્ત સંબંધીની માન્યતા પણ ખરેખર સાચી નથી, ઓગ સમજણરૂપ છે, અથવા એ દેવગુરુ શાસ્ત્રને ઓઘે ઓઘે માને છે અને એમને કહેલા સિદ્ધ સમાન આત્મપદને પણ ઓઘે ઓઘે જ માને છે. એ વાત અહીંયા લીધી છે કે તેથીની એટલે તેમના કહેવાથી પણ મને પોતાને પણ એમ જ ભાસે છે. તેથી તેઓના સર્વકથન હવે ખરેખર સમજાય છે. હવે ખ્યાલ આવે છે કે આવા સિદ્ધાત્મક ને કેન્દ્ર સ્થાનમાં રાખીને દરેક કથન એ કહેતું, દરેક કથન કહેવામાં આવ્યું છે અને તેથી દરેક કથનની મર્યાદા છે એ આપોઆપ સમજાય છે. પહેલા સમજાતું હતું એમ લાગતું હતું અને હવે સમજાય છે એમ પણ લાગે છે. હવે સમજાય છે એમાં એટલો ફરક લાગે છે કે હવે ખરેખર સમજાય છે, આટલો ફેર પડે છે. દેવગુરુ શાસ્ત્ર ખરેખર શું કહેવા માંગે છે અથવા કેવા શુદ્ધાત્મ પદને એ લક્ષમાં રાખીને કહી રહ્યા છે અથવા એમના સર્વકથનનું તાત્પર્ય આ મારા શુદ્ધાત્મપદને દર્શાવવાનું હતું, એ વાત એમની કથન એમના કથનનું તમામ પ્રકારનું જે વલણ છે એ આ શુદ્ધાત્મપદને નિર્દેશ કરતું છે એ વાત ખરેખર પછી સમજાય છે. આમ ઉપાદાનથી દેવગુરુ શાસ્ત્રની પ્રતીતિ વિશ્વાસ આવે છે. પહેલા વિશ્વાસ આવ્યો એ યોગ્ય હતો, પહેલા સમજણ થઈ અને આગમ અનુસારની સમજણ હતી એટલે સાચી સમજણ થઈ એમ લાગ્યું હતું, એ પણ ઓઘે સમજણ હતી એમ હવે લાગ્યું, આ ફરક પડ્યો. એટલે પહેલાની સમજણ જે બુદ્ધિપૂર્વકની હતી એમાં ન્યાય તર્ક બધું લગાવેલું હતું, ન્યાય તર્કથી વાતને મેળવેલી હતી અને એ રીતે સંમત કરી હતી, તો પણ આ સ્વરૂપનો નિશ્ચય થતા એ ઓઘ સમજણ હતી અને હવે ખરી સમજણ છે બધા કથનોની, એમ બે વચ્ચેનો જે તફાવત છે એ સ્વરૂપ નિશ્ચય થતા સમજવામાં આવે છે. એટલે બુદ્ધિપૂર્વકની સમજણ પણ ઓઘે ઓઘે સમજણ હતી એવું લાગવાનો જે એક તબક્કો આવે છે એ સ્વરૂપ નિશ્ચયના કાળમાં આવે છે. જ્યારે સ્વરૂપનો નિશ્ચય યથાર્થ થાય ત્યારે આ ફરક પણ સાથે સાથે ઉત્પન્ન થાય કે પહેલા બુદ્ધિપૂર્વક મેળવણી કરીને માન્યું હતું તો પણ એ બધું બુદ્ધિપૂર્વકની સમજણ એ યોગ સમજણ હતી, કેમ કે એમાં સ્વરૂપ ભાસતું નહોતું, માત્ર વિકલ્પના આધારે વિકલ્પની મુખ્યતાથી અનાદિનો જે રાગનો આધાર છે તે છોડ્યા વિના માની લીધું હતું. હવે આધાર બદલાનો જ્ઞાન લક્ષણથી જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવી સિદ્ધ પદ ભાષણ તો આખો આધાર બદલાઈ ગયો એમાંથી. અને ત્યારે સાચું શું છે, સત્ય સ્વરૂપ શું છે અને સત્ય સ્વરૂપના દર્શાવનારા સર્વ કથનો ખરેખર કેમ સાચા છે એ પછી એને યથાર્થ રીતે સમજાય છે, ખરેખર સમજાય છે. અને એ પહેલાની માનેલી સાચી સમજણ પણ આગમ વિરુદ્ધ નહોતી તો પણ તે યોગ સંજ્ઞા એ સમજવામાં આવતું હતું એમ પણ સમજાય છે. સમજણમાં આ એક ફરક ઉભો થાય છે. આ થોડું ચલાવેલું હતું, પહેલો બોલ. બીજો કે જે અનંત મહિમાવંત સ્વરૂપ ભાષણ સાક્ષાત સિદ્ધ પદ એટલે અનંત ગુણનો ભંડાર, અનંત ગુણનું નિધાન એ સ્વરૂપે પોતે છે એમ ભાષણ, તેથી તેનો એટલે પોતાનો અપૂર્વ અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો, ઘણો અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો. આવો સ્વરૂપ સંબંધીનો આવો મહિમા ક્યારે પણ ઉત્પન્ન નહોતો એવો અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો. જો સ્વરૂપ મહિમાવંત છે તો એ સ્વરૂપનો પણ એવો મહિમા સાથે સાથે ઉત્પન્ન થાય થાય ને થાય. સોનું હોય છે જગતમાં, જે કિંમતી પદાર્થો કહેવાય છે, આ હીરો ભલે પથ્થર છે તો પણ જગતમાં કિંમતી ગણીને એની સાવધાનીને સંભાળીને મહિમા કરવામાં આવે છે. તો આ તો ચૈતન્ય છે, નિજ પદ ચૈતન્ય નિજ પદ છે, તો એને એ પદનો મહિમા, મહિમાવંત પદનો મહિમા ના આવે એ પ્રશ્ન જ અસ્થાને છે, એ વાત જ અસ્થાને છે. જે પ્રશ્ન પૂછવામાં આવે છે કે આત્મ સ્વરૂપ તો સમજાયું કે એમાં અનંત ગુણ ભર્યા છે પણ એનો મહિમા કેમ આવે એમ પૂછે છે, એનો મહિમા કેમ આવે એ પ્રશ્ન પૂછવાનો રહેતો નથી. જો સ્વરૂપ મહિમાવંત છે એમ ભાષણ હોય તો, નહીતર કહેવા માત્ર સ્વરૂપ મહિમાવંત છે, ભાષણમાં નહીં હોવાથી એનો મહિમા આવતો નથી અને મહિમા કેમ કરવો એ નવો પ્રશ્ન અથવા નવી સમસ્યા ઊભી થાય છે કે આનો મહિમા કેવી રીતે કરવો, સ્વરૂપનો મહિમા કેમ કરવો, એક સમસ્યા ઊભી થાય છે. પણ એ યોગ સંજ્ઞાથી અનંત ગુણ સ્વરૂપ આત્મા છે પોતાનો એવું સમજાવવા છતાં એનો મહિમા આવતો નથી, એ આપણે અયથાર્થ નિશ્ચયના પ્રકરણમાં એ વાત લઈ લીધી છે કે નિશ્ચય યથાર્થ નથી થયો એનું લક્ષણ શું, કે અનંત મહિમાવન સ્વરૂપનો મહિમા ઉત્પન્ન નથી થયો, તે એની અયથાર્થતાને સૂચવે છે. પણ આત્મામાં અનંત ગુણ છે એમ તો સમજાયું છે, કે સમજાવવું એક વાત છે, ભાસવું ભાસમાન થવું તે બીજી વાત છે. અનંત ગુણ છે એ તો સંખ્યા થઈ ગઈ, સંખ્યાની માહિતી મળી સમજણમાં, પણ ગુણનું સ્વરૂપ કેવું છે અને તેથી કરીને ગુણનું સ્વરૂપ કેવું છે એ વાત તો ગુણ ભાષે સ્વભાવ ભાષે તો જ, ગુણવાન સ્વભાવ ભાષે તો જ એને એનો મહિમા આવે અને તો જ એને સ્વરૂપને ઓળખ્યું કહેવાય, એનો નિશ્ચય કર્યો કહેવાય. નહીતર તો સંખ્યાનું માપ આવી ગયું કે આત્મામાં જ્ઞાન દર્શન આનંદ અસ્તિત્વ પ્રભુત્વ વિભુત્વ આદિ અનંત ગુણો છે એ માહિતી મળી, એથી કે એનો મહિમા આવતો નથી. પરલક્ષે એવું જાણવા મળે છે પરલક્ષી જ્ઞાનમાં, પણ પરલક્ષી જ્ઞાનના એવા જાણપણાથી કોઈ કાર્ય સિદ્ધિ નથી, એવા જાણપણાથી કોઈ સ્વરૂપ સન્મુખતા નથી, અને એવા જાણપણાથી અનાદિનું જે વિપરીત શ્રદ્ધાંત છે અને વિપરીત અભિનિવેશ છે એ બદલાતો નથી. શ્રદ્ધા ગુણ પૂરી શક્તિથી જે ઊંધો પીડ્યો છે, ઊંધો પરણમી રહ્યો છે, એને આખે આખો ફેરવવા કોણ સમર્થ છે? કે સ્વરૂપ સન્મુખ થયેલું જ્ઞાન જ સમર્થ છે. પરલક્ષી જ્ઞાનમાં એ સામર્થ નથી અને વિકલ્પમાં પણ એવું સામર્થ નથી. રાગમાં પણ એવું સામર્થ નથી. આત્માનો વિકલ્પ હોય તો પણ એમાં એવું સામર્થ નથી કે શ્રદ્ધાને ઉલટાવે, શ્રદ્ધાને પલટાવે. અહીંયા એ સંબંધે થોડે બીજી વાત લીધી છે. જે અનંત મહિમાવંત સ્વરૂપ ભાષું, સ્વરૂપ અનંત મહિમાવંત હોવાથી તેનો મહિમા પણ અપૂર્વ અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો અને એ મહિમા ઉત્પન્ન થતા તે કારણથી આખા જગતનો મહિમા ઉડી ગયો. પહેલા જગતનો મહિમા હતો, જગતના પદાર્થોનો મહિમા હતો. જગતમાં જે જે વાતો અને જે જે વસ્તુઓ અને જે જે પ્રસંગો મહિમાવંત ગણાય છે અથવા મોટા ગણાય છે એ મહિમા એનો એનો ખલાસ થયો કે એમાં કાંઈ નથી. ક્યાંય આત્મા નથી, એમાં કાંઈ ચૈતન્ય નથી, એમાં ક્યાંય હું નથી અને એમાં આત્માને એ હિતકર નહીં હોવાથી અને સુખકર નહીં હોવાથી એની શું કિંમત છે? જે આત્માને હિતરૂપ ન હોય, જે આત્માને સુખરૂપ ન હોય, ઇન્કાનું જે આત્માને દુઃખરૂપ હોય અને અહિતકર હોય એનો મહિમા છો? આપ મોટો ફેર પડી ગયા કે તે કારણથી આખા જગતનો મહિમા ઉડી જાય છે. જગતની કોઈ વસ્તુ પોતાથી અધિક ભાસતી નથી, તો ક્યાંય અધિકાય આવવાનો પ્રશ્ન રહેતો નથી. આવો મહામહિમાવંત અનંત મહિમાવંત પોતાનો જે આત્મા, મહાન આત્મા અનંત ગુણનું નિધાન, એની મહિમા આડે કોઈની મહિમા આવવાનો પ્રશ્ન રહેતો નથી, પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે ક્યાં ફેર પડ્યો? કે આ રીતે સર્વ બાહ્ય પદાર્થ સંબંધીનું જે મૂલ્યાંકન પૂર્વે થયેલું અથવા પહેલા જે અનાદિનું ગ્રહણ કરેલું છે એ આખે આખું બદલાઈ જાય છે. જગત ઈષ્ટ નહીં આત્માથી, મારા આત્માથી આ જગતમાં કોઈ અધિક નથી અને હું મારા સ્વરૂપે સમરસ સ્વભાવી હોવાથી કોઈ પણ પદાર્થને વિશે ઈષ્ટ અનિષ્ટપણાની વિષમતા મારે કરવા યોગ્ય નથી. પોતે સમરસ સંભાવી એક સરખું સંપણું માત્ર સર્વ પદાર્થો જ્ઞેય છે, સર્વ પદાર્થો માત્ર જ્ઞેય છે એવું જે સંપણું એનો રસ એનો કંદ છે આત્મા પોતે, બસ એટલે એને કોઈ પદાર્થ વિશે ઈષ્ટ અનિષ્ટપણાનો જે વિપરીત અભિનિવેશ છે. પહેલા આત્માને માનતો હતો કે આત્મા સમરસ સ્વભાવી છે, પણ ઈષ્ટ અનિષ્ટપણું રાખીને એટલે કે વિપરીત અભિનિવેશ રાખીને એને માન્યું હતું, એ ખરેખર માન્યું નથી. વિપરીત અભિનિવેશ પૂર્વકની માન્યતા એ માન્યતા સાચી નથી. ભલે એમ કહેવાય કે માને તો છે ને, જેમ કે સુદેવને પણ માને ને કુદેવને પણ માને, તો કે કુદેવને માને છે પણ સુદેવ છે ને માને છે તો ખરો ને, એ સુદેવને માનતો નથી. એમ દેવમાં ગુરુમાં શાસ્ત્રમાં એટલે સિદ્ધાંતમાં વિપરીત સિદ્ધાંતને પણ સ્વીકારે અને અવિપરીત સિદ્ધાંતને પણ સ્વીકારે, તો કે નહીં, ખરેખર એ વિપરીત સિદ્ધાંતને સ્વીકારે છે અને સત્ય સિદ્ધાંતને એ સ્વીકારતો જ નથી. પણ હા તો પાડે છે, એ હા પાડે છે, ખોટી હા છે એ સાચી હા નથી. આ રીતે સર્વ બાહ્ય પદાર્થ સંબંધીનું મૂલ્યાંકન પૂર્વે થયેલું ગ્રહણ કરેલું તે આખું બદલાઈ જાય છે અને એ બદલાઈ જવાને કારણે પૂર્વકર્મના જે કઈ ઉદયમાં સર્વ પ્રસંગો છે, ઉદયના જે કોઈ સર્વ પ્રસંગો ઉદયમાન પણ એ ક્રમથી ચાલ્યા જ આવે છે, એ તો એનો ક્રમ જ છે સંસાર જીવન. જ્યાં સુધી સર્વ કર્મનો નાશ ન થાય ત્યાં સુધી સંચિત કર્મ ક્રમશઃ ઉદયમાં આવ્યા જ કરે છે. પણ એ સર્વ પ્રસંગોમાં પોતાનું કોઈ પ્રયોજન નથી, મારા આત્માને આનાથી સુખ મળે એ હું ક્યાંય એને ભાસતું નથી, એ પણ સુખનું સ્થાન ભાસતું નથી. સુખનું જ પ્રયોજન આત્માને હોવાથી પોતાનું પ્રયોજન પણ ક્યાંય નથી એમ પણ એને પાસે ઉદયમાન પ્રસંગો આવે છે. પ્રતિકૂળતામાં દુઃખ નથી, અનુકૂળતામાં ખરેખર સુખ નથી એમ એને ભાસે છે, થઈ જાય છે એનો નિષેધ આવે છે. છતાં સુખ દુઃખની લાગણી થઈ જાય છે એનો નિષેધ ક્યારે આવે? કે સુખ દુઃખ રૂપ નથી એવું જ્ઞાન મોજુદ હોય તો એને આવે, નહીતર આવી શકે નહીં. એટલે સર્વ પ્રસંગોમાં પોતાનું કોઈ પ્રયોજન નથી તેમ ભાસવા લાગે છે, અને જ્યાં પ્રયોજન ન જણાય, પ્રયોજન ન ભાસે, ત્યાં રસ ન આવે. જીવને ઉદાસ થવાનું, ઉપેક્ષા થવાનું આ કારણ થઈ ગયું. ઉદયમાન પ્રસંગોમાં નિરસ થવું, સહજપણે નિરસ થવું, એમાં એની ઉપેક્ષા થવી, એની ઉદાસીનતા થવી, એ પ્રયોજનની અસિદ્ધિને કારણે, પ્રયોજન નથી એવા જ્ઞાનને લઈને ત્યાં એને રસ આવતો નથી. અને એને રસ ન આવે પછી અધિકાર થવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એટલે અધિકાર તેને ન થાય એ સ્વાભાવિક છે. જ્યાં પ્રયોજન ન જણાય, જ્યાં રસ ન આવે ત્યાં એને અધિક પણ ન ભાસે એ સ્વાભાવિક છે. પછી એની કોઈ વિશેષતા ભાસતી નથી. અને આશ્રય માટે તો પોતાનું અવભાસેલું સ્વરૂપ જ પ્રયોજનભૂત છે તેવો નિશ્ચય વર્તે છે. આશ્રય માટે ચોખવટ કાંસમાં એટલા માટે કરી છે કે ખરેખર તો અવસ્થામાં સુખ ઉત્પન્ન થાય તે પ્રયોજન છે સુખનું જીવને. છતાં ઉપસ્થિત સુખ એ આશ્રયનું સ્થાન નથી, ઉત્પન્ન થતું સુખ એ આશ્રયનું સ્થાન નથી. અને ભવિષ્યમાં અનંત સુખ ઉત્પન્ન થશે તો પણ એ ઉત્પન્ન થયેલી જે પર્યાય સુખની એ આશ્રયનું સ્થાન નથી, માટે એનું પ્રયોજન નથી. પરમ પ્રયોજનભૂત એટલા માટે એમ કહેવાય છે, જે નિશ્ચયનો વિષય છે એ પરમ પ્રયોજનભૂત છે. સુખની પ્રાપ્તિ છે એ પ્રયોજનભૂત છે, છતાં એ પરમ પ્રયોજનભૂત નથી. આ ફરક છે. અવસ્થામાં છે ને વિનાશિક છે, ક્ષણિક છે એટલે ચાલી જાય છે. અને આ તો ધ્રુવ છે, એટલે ધ્રુવ છે એ પરમ પ્રયોજનભૂત છે. અવસ્થા છે એ જ્ઞાનનો વિષય છે, અનુભવવાનો વિષય છે, અનુભવે છે જરૂર, પણ છતાં પણ એનો આશ્રય થઈ શકતો નહીં હોવાને લીધે એ પ્રયોજનભૂત નથી. પોતાનું અવભાસેલું અથવા ભાષ્યમાન થયેલું સ્વરૂપ જ પરમ પ્રયોજનભૂત છે તે નિશ્ચય વર્તે છે. વળી ઉત્પન્ન થતી એક સમયની જે અવસ્થા છે એ પણ પોતાના અનંત સુખ સ્વરૂપ આત્મા પાસે તો બહુ અલ્પ છે, અનંતમાં ભાગે છે. એટલે આ સરખામણી પણ એના જ્ઞાનમાં બરાબર છે કે મોટું કોણ છે, મોટું કોણ છે, મહાન કોણ છે એ લક્ષમાં છે, એ બરાબર જ્ઞાનમાં હોય તો પછી નાનું છે એ આપોઆપ જ્ઞાનમાં નાનું જ રહેશે. અને તેથી કરીને પણ જે પોતાનું પ્રયોજનભૂત પણ મહાનતા મહાન સ્વરૂપને વિશે છે એમાં ફરક પડતો નથી, એવો નિશ્ચય વર્તે છે. એ રીતે પણ નિશ્ચયના વિષયમાં એક વિશેષ આ વાત પણ આ પડખું પણ ઉમેરાઈ ગયું કે આવું જ મારું સ્વરૂપ છે એ ઉપરાંત પરમ પ્રયોજનભૂત પણ આ જ મારું સ્વરૂપ છે અને આ સિવાય કોઈ ખરેખર પ્રયોજનભૂત નથી. મતલબ પ્રયોજનની સાથે છે. એટલે પરમ પ્રયોજનભૂત જે સ્વરૂપ છે એની મુખ્યતા સદાય જળવાઈ રહે છે. એને અનુસરીને ત્રીજો પોઈન્ટ લીધો છે કે ચાલતા પરિણામમાં ઉક્ત પ્રયોજનભૂત સ્વરૂપના લક્ષ્ય જે પરમ પ્રયોજનભૂત સ્વરૂપ ભાષ્યું એ ભાષ્યમાન થયું ચાલતા પરિણામમાં અને એ જ્યાં ભાષ્યમાન થયું ત્યાં મુખ્ય ગૌણના ખાસ પ્રકારના બે પડખા પડી જાય છે. આમ તો મુખ્ય ગુણમાં બે પડખા તો મતિશ્રુત જ્ઞાનમાં સંની પંચેન્દ્રિયને છે જ, જે એને પ્રયોજનભૂત લાગે છે તે મુખ્ય રહે છે અને બાકી બધું ગૌણ રહે છે. જગતની અંદર પણ જે ચીજ પ્રયોજનભૂત લાગે છે, સુખનું કારણ લાગે છે, અનુકૂળતાનું કારણ લાગે છે તે મુખ્ય રહે છે, બાકીનું બધું ગૌણ થઈ જાય છે. પણ અહીંયા ખાસ પ્રકારના બે પડખા પડી જાય છે. બે પડખા તો પડેલા જ છે, ઉલટા પડી જાય છે. હવે એ બે પડખા પડી જાય છે ત્યારે જે અજ્ઞાનની પ્રવૃત્તિ છે, જ્ઞાનમાં મુખ્ય અને ગૌણ હંમેશા વર્તે છે. તો હવે મુમુક્ષુ છે, જ્ઞાનની પ્રવૃત્તિ એની ચાલે છે, સામાન્ય રીતે મુમુક્ષુને ચાલે તે પ્રકારે, એમાં મુખ્ય ગૌણ શું કેવી રીતે પ્રવૃત્તિ થયા કરે છે એનો ચિતાર છે. જેમ કે મુમુક્ષુની ભૂમિકામાં ઉદાહરણ પણ એ જ લીધું છે, સિદ્ધાંત પણ જે સમજાવ્યો છે એ ભૂમિકાનું ઉદાહરણ લીધું છે. જેમ કે મુમુક્ષુની ભૂમિકામાં શાસ્ત્રોનું અવગાહન અથવા અધ્યયન થાય છે. આ ઉદયમાન પ્રસંગ હોય છે મુમુક્ષુની ભૂમિકામાં, એમાં અનેક શાસ્ત્રોનું અધ્યયન થવું, અવગાહન થવું, એટલે ઊંડેથી એનું વિચારવું, એવું પરિણામ ચાલે છે. અને તેમાં અનેક પડખાથી પ્રતિપાદન કરાયેલું હોય છે. એ શાસ્ત્રનો વિષય છે, એ પ્રતિપાદિત વિષયને અનેક પડખાથી શાસ્ત્રકાર સમજાવે છે, શાસ્ત્રકાર કહે છે કે સર્વ વિશાળતાવાળા પ્રતિપાદનમાંથી પોતાના પ્રયોજનવાળા વિષયને મુખ્ય કરાય છે અને બાકીનું સર્વ ફક્ત જાણવાનો વિષય થાય છે, વિષય છે, આદરવાનો વિષય નથી થતો, તેવું જાણીને તે બાકીનો વિષય ગૌણ થઈ જાય છે. શું કરીને લઈએ કે જે પ્રતિપાદન ચાલે છે શાસ્ત્રમાં એમાં મુખ્યપણે વ્યવહારનો વિષય વિસ્તારવાળો છે અને એ વ્યવહારનો વિષય નિમિત્તથી માંડીને નિમિત્ત પ્રત્યેના રાગથી માંડીને શુદ્ધ પર્યાય સુધીનો વિષય બધો વ્યવહારનો વિષય છે, ગુણભેદ સુધીનો વિષય બધો વ્યવહારનો વિષય છે. એટલે એમાં ઘણો વિષય સમાય છે, વિસ્તારવાળો વિષય થાય છે. ત્યાં એમાં ક્યાંય એને પરમ પ્રયોજનભૂત આત્માને કહેવા માટે આ બધી વાત છે. વ્યવહાર આડકતરી રીતે પરમાર્થને બતાવી રહ્યો છે, પરમાર્થ કહેવા માટે આ વ્યવહાર છે, એમ લક્ષ્ય એટલું પરમાર્થ ઉપર રહે છે. પારમાર્થિક વિષય પરમ પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ્ય રહે છે અને એને કહેવા માટે આ બધા અનેક પડખા છે એમ એને સમજાય છે. એટલે એ વિષય મુખ્ય કરાય છે અને જાણવાનો વિષય આ બધો વિસ્તાર છે, અનેક પડખા, અનેક ન્યાયો, નિયત સંબંધીના, રાગ સંબંધીના, શુભરાગ સંબંધીના, નિમિત્ત આવા જ હોય, શુભરાગ આવો જ હોય, ગુણસ્થાન અનુસાર આવા જ ભાવ આવે, પછી શુદ્ધ પર્યાયો પણ ગુણસ્થાન અનુસાર આવા જ હોય, આટલી સ્થિરતાવાળા હોય, અલ્પ સ્થિરતા અહીંયા હોય, વિશેષ સ્થિરતા અહીંયા હોય, એ બધા પડખામાં જાણવાનો વિષય છે. આધ્યાત્મિક પર્યાયો પણ જાણવાના વિષયમાં ચાલી જાય છે, એની મુખ્યતા પરમ પ્રયોજનભૂત વિષય એવા શુદ્ધાત્માની આગળ થતી નથી. બતાવો છે નિશ્ચય અને અનાદિથી સર્વકાળની સમય સમયે ઉત્પન્ન થતી સર્વ પર્યાયો તેમાં જે એકત્ર થઈ રહ્યું છે એ તોડવું છે. નિશ્ચય થયેલો આત્મા, નિશ્ચયમાં આવેલો આત્મા તે એક સમયની પર્યાયથી રહિત, એનાથી ભિન્ન આત્મા છે, ધ્રુવદય જુદું છે, પર્યાયત્વ જુદું છે, સ્વભાવપણ જુદું છે અને સ્વભાવને ભૂલીને જે અહમપણું, એકમેકપણું, એકત્વ થઈ રહ્યું છે. સર્વ જાણવાનો વિષય છે, ગુણભેદ પર્યંત નો વિષય છે, ફક્ત જાણવાનો વિષય છે, આદરવાનો નહીં, તેમ જાણીને ગૌણ થઈ જાય છે. એ ગૌણ થઈ ગયો અને પ્રયોજન બુદ્ધિ શુદ્ધાત્મા જ મુખ્ય રહે છે. નિશ્ચય જે નિશ્ચિત થયો વિષય નિર્ણયમાં આવ્યો પોતાનું સ્વરૂપ, એની મુખ્યતા ખસતી નથી. આટલા અનેક શાસ્ત્રો વંચાય તો પણ સર્વ શાસ્ત્રોમાંથી આ એક વિષય મુખ્ય છે એ વાત એને સ્પષ્ટ લાગે છે. કહેનારને પણ મુખ્ય છે, શાસ્ત્ર કહેનારને પણ એ મુખ્ય છે, મને પણ એ જ મુખ્ય છે. બધા જાણવાના વિષય છે, જાણ પણ ગૌણ છે, એ કઈ એટલો વિશેષ પ્રયોજનનો વિષય નથી. પ્રયોજન ભૂત સ્વના લક્ષે આ બે પડખા પડી જાય છે, આ લક્ષ રહી જાય છે. પ્રયોજન ભૂત એવું જે પોતાનું ત્રિકાળી સ્વરૂપ સ્વસ્વરૂપ એ લક્ષમાં રહે છે, એની મુખ્યતા રહે છે, અને બાકીનું બધું જાણવાનું મળે છે એ ગૌણ થતું જાય છે. આ જાણવાનો વિષય છે, કે આદરવાનો વિષય નથી. જાણવાનો વિષય છે પણ આદરવાનો વિષય નથી, એક ખુલાસો કર્યો છે. તેમાં પણ પર્યાયાશ્રિત શુદ્ધિના પ્રયોજનની મુખ્યતા તેની મર્યાદામાં થાય છે. એક શુદ્ધ પર્યાયની મુખ્યતા થાય છે પણ એ મર્યાદિતપણે થાય છે, કેમ કે એમાં સુખ ઉપજે છે ને અને એ અનુભવમાં આવે છે. ત્રિકાળીનો અનુભવ નથી, વેદન નથી, વેદન તો વર્તમાન પર્યાયનું છે, તો એની એટલી મુખ્યતા પણ એની મર્યાદામાં થાય છે. મર્યાદામાં થાય છે એનો અર્થ શું છે, કે મર્યાદિતપણે થાય છે. ત્રિકાળીની મુખ્યતા અમર્યાદિતપણે થાય છે, જ્યારે શુદ્ધ પર્યાયની મુખ્યતા મર્યાદિતપણે થાય છે. આટલો ફેર છે, એક અમર્યાદિતપણે થાય છે, એક મર્યાદામાં રહીને થાય છે. મર્યાદિત થાય છે એનો અર્થ શું, કે મૂળ સ્વરૂપ ગૌણ થાય અને શુદ્ધ પર્યાયની મુખ્યતા થાય એવું કદી બંધન નથી. એવી રીતે કોઈ પડખેથી મુખ્યતા થતી નથી, ભલે ચાહે તો એ પર્યાય ક્ષાયિક સમ્યક દર્શનની હોય, ચાહે તો એ મુનિદશાની મહિમા હોય ને એની અપૂર્વ અવસરની અભિલાષા અને ભાવનાની હોય, કે ચાહે તો પૂર્ણ શુદ્ધતાના લક્ષ્ય પૂર્ણતાના લક્ષ્ય જે શરૂઆત થઈ છે એવું પૂર્ણ પરમપદ જે શુદ્ધા સિદ્ધપદ છે એની પ્રાપ્તિની ભાવનાનો વિષય હોય, તો પણ એ ભાવના એ મુખ્યતા મર્યાદિત છે. અમર્યાદિત તો પોતાના સ્વરૂપ લક્ષ્ય છે. એવી રીતે મુખ્યતા અમર્યાદિતપણે ત્યાં છે ને અહીંયા મર્યાદિતપણે છે. વિકલ્પને ભાવ એવા લાગે કે આહા કેટલી બધી ભવિષ્યની પૂર્ણ પર્યાયની ભાવના છે સાધક જીવને, વાત સાચી છે, ભાવના છે પણ એ મર્યાદામાં છે, અને એના ગર્ભમાં એના અંદરમાં ગર્ભિતપણે પોતાના પૂર્ણ સ્વરૂપની જે મુખ્યતા છે એ અમર્યાદિત છે. દેખાય બહારથી કે આ પર્યાયની ભાવના ચાલે છે, અંદરથી તો લક્ષ સ્વરૂપ ઉપર છે, આ ગૌણ છે એની પાસે. આ પ્રયોજન ભૂત નથી, પણ આમાં તર્ક થાય એટલા માટે આ સ્પષ્ટતા કરી છે કે પૂર્ણતાનું લક્ષ્ય છે. મુનિદશાની વાત આવે તો એમ થાય કે હા હવે હું આવી અપૂર્વ અવસર ક્યારે આવશે, અરે આવા મુનિના દર્શન પણ ક્યારે થાય. ગુરુદેવ તો મહાવીર્યમાંથી એકદમ નજીકથી આવ્યા છે, નજીકના કાળથી. અહીંયા મુનિઓના દર્શન થતા નથી તો આંખમાંથી આંસુ ચાલ્યા જતા હતા, કે હા આવા ભાવલીની મુનિના દર્શનનો અહીંયા વિયોગ છે, આ તો કેવો નિર્ણય કાળ છે, કે અહીંયા ધર્મ અને મુનિદશાની પ્રાપ્તિ હોવા છતાં કોઈ મુનિદશામાં નથી, એક પણ આત્મા એવા પુરુષાર્થ નથી જેના દર્શન કરીએ. આ બધા ભાવો આંખમાંથી આંસુ ચાલ્યા જાય એવા ભાવો હોય તો પણ એ મર્યાદિત છે, અને નિજ સ્વરૂપ અપ્રયોજનભૂત એની મુખ્યતા અમર્યાદિત છે, એમાં માપ નથી, એમાં માપ છે.
બહુ વાત કરી, થોડી વાતો આંખણીને તો એકદમ ધ્રુવ પર જે વજન લીધું છે એમાં તો પર્યાયનું એકત્વ તોડવાની જ વાત કરે છે. રાગનું એકત્વ તોડે એમ નહીં, પર્યાય માત્રથી એકત્વ થઈ રહ્યું છે, એકત્વ તોડ પર્યાયત્વથી એકત્વ થયું છે, કેમ કે ધ્રુવની મુખ્યતા આવતી નથી, માટે ધ્રુવની મુખ્યતા આવે તો એ તૂટી જાય. એનું મૂળ સ્વરૂપ ગૌણ થાય તેમ એટલે તે પ્રકારે કોઈ પડખે પણ શુદ્ધ પર્યાયની પ્રયોજન પર્યાય જે શુદ્ધિનું પ્રયોજન છે એની પણ મુખ્યતા થતી નથી, અથવા પર્યાયમાં સુખ પ્રાપ્તિનું નિરાકુળ આત્મિક શાંતિનું જે પ્રયોજન છે એની પણ એવી મુખ્યતા થતી નથી કે મૂળ સ્વરૂપ ગૌણ થાય. પણ એ થવાનો પ્રશ્ન છે, કેમ કે મૂળ સ્વરૂપમાં તો અનંત શાંતિ ભરી છે અને એ પોતે છે, પાછા બીજું તો કોઈ છે નહીં. તો પોતાના મૂળ સ્વરૂપની ગૌણતા કરીને એક સમયની પર્યાય ઉપસ્થિત કે અનુપસ્થિત એની એટલી મુખ્યતા કેમ થાય, એ તો પ્રશ્ન જ રહેતો નથી. પરંતુ અહીંથી આ પ્રકારે મુખ્ય ગૌણ વિષયની વહેંચણી, મુખ્ય અને ગૌણ બે પ્રકારે વિષય વહેંચાઈ જવાનું, કાર્ય થવાનો પ્રારંભ અહીંથી થાય છે. જે જ્ઞાન દશામાં થાય છે એની શરૂઆત અહીંથી થઈ ગઈ, સમ્યક સન્મુખની દશામાંથી. એટલે સમ્યક સન્મુખની દશા એક ન્યાયે જ્ઞાન દશા જેવી છે, એનો પ્રકાર એને અનુસરતો થાય છે ત્યારે એને જ્ઞાન દશા થાય છે. જ્ઞાન દશા થયા પહેલા એને અનુસરતો પ્રકાર ઉત્પન્ન થયા વિના રહે નહીં, અને એ થાય પછી જ્ઞાન દશા થાય એવો ક્રમ છે. એટલે એને કારણ દશા કહીને પહેલા એને કાર્ય દશા કહેવામાં આવે છે. તેવી એટલે આ પ્રકારની મુખ્ય અને ગૌણ વિષયની વહેંચણીનું કાર્ય થવાનો પ્રારંભ અહીંથી થાય છે, અને આ પ્રારંભ થયેલો વહેંચણીનો વિષય ચાલુ ને ચાલુ રહે છે, અને એ વિષય ચાલુ રહેતો હોવાથી સત્શાસ્ત્રોમાં ખાસ પ્રયોજન વિષય જ્યાં આવે ત્યાં ત્યાં ધ્યાન ખેંચાય છે. પછી એના પ્રયોજનભૂત વિષય ઉપર શાસ્ત્રકાર પરમ પ્રયોજનને કેવી રીતે દર્શાવે છે, એ વિષયને દર્શાવવા માટે કેવી કેવી શૈલી કરી છે એના ઉપર એનું ધ્યાન ખેંચાય છે. અથવા પહેલા વાંચી જતો તો એનું ધ્યાન ખેંચાતું નહોતું, હવે વાંચે છે ત્યારે એનું ધ્યાન ખેંચાય છે, આખો ફેરફી જાય છે, ઉપરથી જાય જ્યાં સુધી એને પ્રયોજનભૂત વિષય લક્ષમાં ન આવે ત્યાં સુધી અપ્રયોજનભૂત વિષય ઉપર એનું વજન ચાલ્યું જાય અને એને એનો આ પ્રયોજનનો વિષય ઉપરથી ચાલ્યો જાય, આટલો ઓઘ સંજ્ઞામાં ફેર પડે છે. તેથી સત્શાસ્ત્રોમાં ખાસ પ્રયોજનનો વિષય જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં ધ્યાન ખેંચાય છે. ઉપરથી ચાલ્યું જવાતું નથી, ધ્યાન ન ખેંચાય ઉપરથી ચાલ્યો જાય એવું પછી બનતું નથી. અને જ્યાં જ્યાં એને પોતાને પ્રયોજનભૂત વિષયનો જ્યાં ધ્યાન ખેંચાય છે ત્યાં એનો રસ વધે છે. આમ શાસ્ત્ર વાંચનમાં ફરક પડે છે. શાસ્ત્ર વાંચનમાં પ્રયોજનભૂત વિષયનો રસ વૃદ્ધિગત થવાનું નિમિત્ત એ શાસ્ત્ર વાંચન બને છે, અને પેલાને એ સિવાય શાસ્ત્ર વાંચન એ ખાલી વિકલ્પનું નિમિત્ત બની જાય છે અને આત્મરસ વધવાનું નિમિત્ત બને છે. એટલે તો અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું કે આ સમયસાર પરમાગમની ટીકા રચતા ટીકા કરતા મારી પરિણતિની શુદ્ધિની વૃદ્ધિ થાઓ. તો હવે આમ ટીકા કરવામાં બે વાત છે, એક વિકલ્પ પણ છે અને એક જ્યાં જ્યાં પ્રયોજનભૂત વિષય આત્મા વિષય આવશે ત્યાં આત્મરસ પણ વધશે. તો જે અંદરના વિષયને નથી સમજતો અંતરંગ વિષયને, એ બાહ્ય દ્રષ્ટિથી એમ વિચારે છે કે જો શાસ્ત્રનું વિકલ્પ પણ જ્ઞાન વૃદ્ધિનું કારણ છે અથવા શુદ્ધતાની વૃદ્ધિનું કારણ છે. અમૃતચંદ્રાચાર્ય કહે છે કે આ શાસ્ત્રની ટીકા કરતા મારા આત્માની શુદ્ધિની વૃદ્ધિ થાય, એમ સમજવાનું નથી. ખરેખર તો જ્યાં જ્યાં એને શુદ્ધાત્માનો વિષય આવે છે સત્શાસ્ત્રમાં ત્યાં ત્યાં પોતાનો આત્મિક રસ વધે છે અને આત્મા તરફનું જોર ને વલણ ને પુરુષાર્થ ત્યાં વધે છે, અને એને લઈને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એ તો મુનિ દશામાં સ્પષ્ટ છે. એવી જ રીતે અહીંયાથી શરૂઆત થઈ જાય છે, એ શરૂઆત અહીંથી થાય છે કે ત્યાં રસ પણ વધે છે અને જાણવાના વિષયમાં રસ આવે અથવા રોકાવાનું થતું નથી. અને જાણવાના વિષયમાં રસ આવે ફૂલ પોઈન્ટ નહીં લેવું જોઈએ અથવા કોમા કરીને રોકાવાનું થતું નથી. રસ આવીને રોકાવાનું થતું નથી, ફૂલ પોઈન્ટ કાઢી નાખવું જોઈએ. તેમાં રસ આવતો નથી. પ્રાય સામાન્ય જિજ્ઞાસુને અપ્રયોજનભૂત જાણવાના વિષયમાં રસ આવે છે અને તેથી તેની શક્તિ અને સમયનો ત્યાં વ્યય થાય છે. શું થાય છે કે જે સામાન્ય મુમુક્ષુ છે, સામાન્ય જિજ્ઞાસુ છે, એને અપ્રયોજનભૂત વિષયમાં રસ આવે. કોઈ કર્ણાનુયોગ ન હોય, કોઈ એવો દ્રષ્ટાંત આવે તો દ્રષ્ટાંતને ખૂબ પછી એમાં એમ મલાવે, એનો રસ એને આવ્યા કરે. શું પણ એ સામાન્ય વાત છે, એ ખરેખર રસ આવવાનું કે રોકાવાનું સ્થાન બનવું ન જોઈએ. હા, અને જ્યાં રસ આવે ત્યાં સમય ચાલ્યો જાય. રસનું એવું છે કે સમય ચાલ્યો જાય છતાંય સમયનો ખ્યાલ ન રહે એવા પ્રકારનું રસવાળું પરિણામ થાય ત્યારે એને રસ આવ્યો છે એમ કહેવાય. તો એ સમય પણ ચાલ્યો જાય અને શક્તિ પણ ત્યાં વિશેષપણે રોકાઈ જાય, એટલે શક્તિ અને સમયનો ત્યાં વ્યય થઈ જાય છે. તેવું અયથાર્થ જ્ઞાનની વૃત્તિ વાળું કાર્ય ન થાય તે પણ અહીંથી જ એ પ્રકારથી બચવાનો, અહીંથી જ અહીંથી, હા, વૃત્તિ વાળું કાર્ય ન થાય તે પણ અહિતથી જ બચવાનો પ્રકાર છે. કારણ કે એમાં અહિત થાય છે. ત્યાં અપ્રયોજનભૂત વિષયમાં જીવને રસ આવે એનું અહિતનું કારણ છે. અને એવું અહિત ન થાય અને એવા અહિતથી બચી જવાય તે પણ અહીંથી જ બને છે. નુકસાનથી બચે તો જ લાભ થાય. નુકસાન પણ ચાલુ રહે અને લાભ પણ ચાલુ થાય એમ બે વાત બનતી નથી. એટલે એવી અયથાર્થ જ્ઞાનની વૃત્તિ વાળું કેવું શાસ્ત્ર ભણતા ભણતા જે નુકસાન થાય છે કે અપ્રયોજન ભૂત ઉપર વજન જાય, એના ઉપર લક્ષ જાય અને ત્યાં રસ પડે, એ નુકસાન થાય છે. એ નુકસાનનું કાર્ય છે, નુકસાન થાય છે એમાં, એથી અહીંયા બચી જવાય છે. જોકે સર્વસંગની છદમસ્ત જીવોને, સંગની એટલે મનવાળા પ્રાણીને, પરિણામમાં મુખ્ય ગૌણરૂપ પરિણમન સહજપણે થાય જ છે. એ તો આપણે પહેલા લીધું સુરત ખુલાસામાં કરી કે તો બધાને થાય છે, પણ અહીંયા ફેર પડી ગયો. પરંતુ અહીં જ્ઞાયકની મુખ્યતા વાળો નિર્ણય વર્તતો હોવાથી અનાદિની રાગની મુખ્યતા થતી હતી તે થતી નથી. ખાસ કરીને રાગનો વિષય મુખ્ય થાય છે, પણ એમાં રાગ મુખ્ય છે તેથી રાગનો વિષય મુખ્ય થાય છે. અથવા ક્ષોભસમ મુખ્ય થાય છે, કોઈ કોઈ જ્ઞાનનો ઉઘાડ હોય તો ક્ષોભસમ મુખ્ય થાય તો પણ ત્યાં ક્ષોભસમ સંબંધીનો રાગ તીવ્ર છે. ત્યાં પણ ક્ષોભસમ સંબંધીનો રાગ તીવ્ર છે અને ક્ષોભસમ એના રાગનો વિષય થાય છે. જેમ ઉદ્ગળ પદાર્થો પંચેન્દ્રિયના વિષયભૂતે રાગનો વિષય થાય છે, એમ કોઈ જીવને પોતાનો ને પોતાનો ઉઘાડ પણ રાગનો વિષય થઈ જાય છે. પણ ખરેખર જીવ રાગને જ મુખ્ય કરી રહ્યો છે અને બાકી બધું એને ગૌણ થાય છે. જ્યાં રાગ મુખ્ય થયો ત્યાં વિતરાગ સ્વભાવ એની મુખ્યતા કેવી રીતે થાય? જ્યાં વિતરાગ સ્વભાવ સ્વરૂપ નિશ્ચય થઈને મુખ્ય થયો ત્યાં રાગની ગૌણતા થવા માંડી. અહીં જ્ઞાયકની મુખ્યતા વાળો નિર્ણય વર્તતો હોવાથી અનાદિની રાગની મુખ્યતા થતી હતી તે થતી નથી. પરિણામમાં જેની મુખ્યતા થાય ત્યાં જીવની સર્વશક્તિ લાગે તેવો નિયમ છે, આ સિદ્ધાંત છે. જીવ પોતાની શક્તિને લગાવે છે અને એ શક્તિ લગાવવાનો પ્રયોગ ક્યાં જીવ કરે છે એનો સિદ્ધાંત શું કે જેને જીવ મુખ્ય હોય ત્યાં એની શક્તિ વપરાય, ત્યાં એની શક્તિ લાગે. પછી આત્માને છોડીને ક્યાંય પણ મુખ્યતા થાય, સ્વરૂપને છોડીને ત્યાં એની શક્તિ લાગે, એ તો નુકસાન. એટલી શક્તિનો અપવ્યય છે અને એટલું નુકસાન છે. એટલે અહીંયા એક સિદ્ધાંતિક વાત એ લીધી છે, નિયમ એટલે સિદ્ધાંત છે કે પરિણામમાં જેની મુખ્યતા થાય, મુખ્ય ગૌણ તો પરિણામ છે જ સંજ્ઞાનું, મનુષ્ય છે, સંજ્ઞા પ્રાણી છે, એટલે પોતાને પણ મુખ્યતાને ગૌણતા થઈ જ રહી છે. ક્યાં થઈ રહી છે? તપાસ, અંતર અવલોકન કર તો તને સમજાય એવી વાત છે કે તને ક્યાં મુખ્યતા થઈ રહી છે, કેમ કે તો તારા અનુભવનો વિષય છે, તો ત્યાં તારી સર્વશક્તિ તું લગાવે છો અને એ તને મોટું નુકસાન છે. અને એ નુકસાન છે એમ જો તને ખ્યાલ આવે તો એ નુકસાનથી બચવાનો પ્રયત્ન થયા વિના રહે ને, એ જીવનો સ્વભાવ છે, એ પણ સ્વભાવ છે. થોડું પણ નુકસાન બરદાસ્ત કરવા જીવ તૈયાર નથી, કેમ કે એનો સ્વભાવ લાભ કરવાનો છે. થોડું પણ નુકસાન એને પોસાતું નથી. આઠાના ખિસ્સામાંથી પડી જાય તો એમ થાય કે અમસ્તા અમસ્તા ગયા, થોડું પણ નુકસાન એને પોસાતું નથી. જેની મુખ્યતા થાય ત્યાં સર્વશક્તિ લાગે, તદનુસાર અહીંયા જ્ઞાયકની મુખ્યતા વાળું આ પરિણમન થયું હોવાથી ઉક્ત નિર્ણયની સફળતા થયા વિના રહેતી નથી. કેમ? નિર્ણય થયા પછી સમ્યક દર્શન થાય જ છે, અથવા નિર્ણય થાય એને સમ્યક દર્શન થયા વિના રહેતું જ નથી. એનું કારણ શું? કે એને જ્ઞાયકની મુખ્યતા વાળું પરિણમન થયું ને બાકી બધું ગૌણ થઈ ગયું. વર્તમાન ઉઘાડ, વર્તમાન રાગ, રાગનો વિષય બધું ગૌણ થઈ ગયું તો એને એ નિર્ણયની સફળતા થયા વિના રહેતી નથી. એ નિર્ણય પ્રત્યેનું એનું જે પરિણમનમાં બળ છે એ વધતું જાય છે, અને જ્યારે એ બળ વધે છે ત્યારે એ એવા તબક્કે પહોંચે છે કે વિતરાગ સ્વરૂપી હું એવા હું પણના જોરમાં રાગાદી વિકલ્પમાં હું પણ એનો એકદમ એટલો જોરથી નિષેધ થાય છે કે ઉત્પન્ન થતું બંધ થઈ જાય છે. જે નકાર આવતો હતો એનો નિષેધ આવતો હતો, એ નિષેધ એક એવા જોરમાં, અપૂર્વ જોરમાં ઉત્પન્ન થતો એને બંધ કરે છે, રાગને ઉત્પન્ન થતો બંધ કરી દે છે. ત્યારે એને નિર્વિકલ્પ પરિણમનને સમ્યક દર્શન કહેવામાં આવે છે. બીજું પડખું કે અન્ય સર્વગૌણ, એ પોતાનું સ્વરૂપ એ સિવાયનું અન્ય સર્વગૌણ, અને એવી જ આ મુખ્યતા વાળું પરિણમન ચાલ્યું ત્યાં એ નિર્ણય એ પરિણમનની સફળતામાં પોતાનું શુદ્ધ આત્મદર્શન ન થાય એવું બની શકે. થાય ને કે પોતે પોતાથી જુદો નથી, પોતે પોતાથી અભેદપણે ભાસે છે, તો જે પોતે પોતાથી અભેદ છે એ અભેદપણાના જોરમાં ભેદભાવનું પરિણમન ક્યાં સુધી ચાલુ રહે? એને અભેદ અનુભૂતિ થઈ જાય છે, કેમ કે અભેદ અનુભૂતિ સ્વરૂપ જ છે, પોતે એવા સ્વરૂપે જ છું, એવા સ્વરૂપે છું એમ જ્યાં જોર વધે છે ત્યાં રાગ તે હું એ વાત ખલાસ થાય છે. એ વાત ટકી શકતી નથી, એ વાત રહી શકતી નથી પરિણમનમાં. એટલે અનુભવમાં, અભેદ અનુભવમાં જે બાધક કારણ છે, અવરોધક કારણ છે, રાગ તે હું એવું જે એકત્વ પણ રાગનું, એ પોતે વિતરાગ સ્વરૂપે હું એના જોરમાં એવું પરિણમન તૂટી જાય છે, અથવા ઉત્પન્ન નહીં થઈને છૂટી જાય છે. તેનું પરિણમન ઉક્ત નિર્ણયની સફળ થયા વિના રહેતી નથી તેવું પરિણમન થયા કરે છે. એ જાતિનું પરિણમન થયા કરે છે કે જેના ફળ સ્વરૂપે અભેદ અનુભૂતિ થાય ને એ નિર્ણયની સફળતા છે. અનુભવ થાય તે નિર્ણયની સફળતા છે. વળી જ્ઞાન લક્ષણથી જ્ઞાયક સ્વભાવનો નિર્ણય થાય છે. તેમાં લક્ષણ પર્યાયમાં હોવા છતાં પર્યાયત્વ લક્ષણમાં રહેતો નથી. પર્યાયત્વ લક્ષમાં રહેતો નથી, સુધાર્યું છે ને? બરાબર છે, પર્યાયત્વ લક્ષમાં રહેતો નથી. અહીંયા શું કહેવું છે કે જ્ઞાન લક્ષણથી જ્ઞાયક સ્વભાવનો નિર્ણય થયો, એમ કહ્યું. જ્ઞાન લક્ષણ તો પર્યાયમાં છે, જ્ઞાન લક્ષણ પર્યાયમાં છે, અને જ્ઞાયક સ્વભાવ છે એ તો પર્યાયરહિત તત્વ છે. જ્ઞાન લક્ષણ એ પ્રગટ પર્યાયમાં છે, અને જે સ્વભાવ છે એ પર્યાય સ્વરૂપે નથી. સ્વભાવ તો સ્વભાવ સ્વરૂપે છે, પણ પર્યાયમાં જે વ્યક્ત સ્વભાવ છે એમાં પર્યાયત્વ નથી, પર્યાયપણું નથી. એટલે સ્વભાવ લક્ષમાં આવ્યો ત્યાં જે લક્ષણ પર્યાયમાં હોવા છતાં પણ એનું પર્યાયપણું છે એ લક્ષમાં રહેતું નથી. એ સ્વભાવ ઉપરનું લક્ષ કોને કહેવું એ વિષયની આ સૂક્ષ્મતા છે. લક્ષણ તો પર્યાયમાં છે, આમાં તો સ્થૂળપણે શાસ્ત્ર વાંચ્યા હોય એને ક્યાં બેસતું નથી કે અમારે સ્વભાવનો નિર્ણય કરવો છે. ને તમે જ્ઞાન લક્ષણથી એટલે જ્ઞાન પર્યાયથી નિશ્ચય કરાવવા માંગો છો, પણ અમારે તો સ્વભાવનો નિર્ણય કરવો છે, એમાં પર્યાયથી ક્યાં વાત ઉપાડો છો તમે? પર્યાયનો તો નિષેધ કરવો છે. તો કે ભાઈ, જ્ઞાન પર્યાયમાં પર્યાયત્વને નહીં જોતા જ્ઞાન પર્યાયમાં સ્વભાવને જો, આમ કહેવું છે. દર્શન જ્ઞાન ના દ્વારમાં સ્વરૂપ શક્તિને તું જો. સ્વરૂપ શક્તિ કહો કે સ્વભાવ કહો, શક્તિ કહો અને સ્વભાવ બે જુદી જુદી ચીજ નથી. પર્યાયત્વ લક્ષમાં રહેતું નથી, પરંતુ લક્ષમાં જ્ઞાન સ્વભાવ રહે છે. અર્થાત એને સ્પષ્ટ કરે છે, અર્થાત કરીને કે લક્ષણ પૂર્વક લક્ષણનો નિર્ણય થવા છતાં, એટલે જ્ઞાનની પર્યાય દ્વારા, લક્ષણપૂર્વક એટલે જ્ઞાનની પર્યાય દ્વારા સ્વભાવનો લક્ષણો નિર્ણય થવા છતાં લક્ષણ ગૌણ થઈ જાય છે અને લક્ષ મુખ્ય થઈ જાય છે. જો એમ થાય તો સમજવું કે નિર્ણય બરાબર થયો છે. જ્ઞાન લક્ષણથી લક્ષનો નિર્ણય થતાં લક્ષમાં આવેલો જે જ્ઞાયક સ્વભાવ એ મુખ્ય થાય અને પર્યાય લક્ષણ ત્યાં ગૌણ થઈ જાય તો સમજવું કે બરાબર નિર્ણય થયો છે. નહીતર નિર્ણય બરાબર થયો નથી. આ પણ એનો એક લક્ષણ છે, યથાર્થ નિર્ણય. ફરીથી કે જ્ઞાન લક્ષણથી જ્ઞાયક સ્વભાવનો નિર્ણય થાય છે, તેમાં લક્ષણ પ્રગટ પર્યાયમાં હોવા છતાં પર્યાયત્વ તો લક્ષમાં રહેતું નથી. પ્રગટ પર્યાયમાં લક્ષણ હોવા છતાં, લક્ષણ એટલે સ્વરૂપ, આત્માનું સ્વરૂપ પ્રગટ પર્યાયમાં હોવા છતાં પર્યાયત્વ લક્ષમાં રહેતું નથી. પર્યાયત્વ જે પર્યાયપણું છે, પર્યાયનો એક ભેદ છે, ઉત્પાદ્યપણું છે, એ લક્ષમાં રહેતું નથી. સ્વભાવ જ લક્ષમાં રહે છે, પરંતુ લક્ષમાં જ્ઞાન સ્વભાવ રહે છે. અર્થાત લક્ષણપૂર્વક લક્ષણનો નિર્ણય થવા છતાં લક્ષણ ગૌણ થઈ જાય છે અને લક્ષ્ય મુખ્ય થઈ જાય છે. અર્થાત લક્ષ્યનું લક્ષ્ય રહે છે, લક્ષણનું લક્ષ્ય રહેતું નથી, પણ લક્ષ્યનું લક્ષ્ય રહે છે. લક્ષણથી લક્ષ્ય પકડ્યું તો લક્ષ્ય પકડ્યું તેનું લક્ષ્ય રહે છે, લક્ષણનું લક્ષ્ય છૂટી જાય છે. લક્ષણ ઉપર લક્ષ્ય નથી રહેતું. આમ લક્ષ્યનું લક્ષ્ય રહે છે, લક્ષણનું લક્ષ્ય રહેતું નથી. લક્ષણનું નહીં. તે ઉપરાંત વસ્તુની ઓળખાણ થતા જે લક્ષ્ય સ્વભાવભૂત વસ્તુ છે તે હું, એમ ઓળખાણ થતા લક્ષ્ય અને લક્ષણનો ભેદ પણ અસ્ત થઈ જાય છે. આ લક્ષણ, આવું લક્ષણ અને આ લક્ષ્ય એ ભેદ પણ છૂટી જાય છે. પર્યાયત્વ છે એનું લક્ષ્ય રહેતું નથી, તેમજ લક્ષ્ય લક્ષણનો ભેદ પણ રહેતો નથી. એ અસ્ત થઈ જાય છે. આ લક્ષણ લક્ષણ આવું તેથી લક્ષ આવું એમ નહીં, બંને અભેદ જ છે. લક્ષ્ય લક્ષણનો ભેદ તો સમજાવવા માટે પાડ્યો, અથવા એક પ્રસિદ્ધપણું છે લક્ષણનું, જે પ્રસિદ્ધપણું છે તેનાથી જેને પ્રસિદ્ધ કરાવવો છે એવો જે સ્વભાવ, એમ કરાવવા માટે જેને એ લક્ષમાં નથી, જેને એની ઓળખાણ નથી, એ ઓળખાણ કરાવવા માટે આવો ભેદ પાડ્યો હતો. ખરેખર બંને વચ્ચે ભેદ નથી, બંને અભેદ જ છે. તેમજ વસ્તુની ઓળખાણ થતા લક્ષ્ય લક્ષણનો ભેદ પણ અસ્ત થઈ જાય છે, એટલે લક્ષ્ય લક્ષણનો ભેદ પછી રહેતો નથી. આ ત્રિકાળીનો નિશ્ચય થયો, સાથે સાથે પ્રમાણની વસ્તુનો પણ નિશ્ચય થાય છે. અહીંયા કેવું છે, આ બે વાત સાથે લીધી છે અને બંને છે, પણ એમ જ છે કે જ્યારે ત્રિકાળી શુદ્ધ સ્વભાવનો સામાન્ય સ્વભાવનો નિશ્ચય થાય છે ત્યારે આત્મા આખો પદાર્થ આખી વસ્તુ ટકીને પરિણમી રહી છે એવો પણ નિર્ણય થાય છે કે આવી જે વસ્તુ છે એ ત્રિકાળ રહે છે અને આ જે પરિણમન છે જેમાં નિર્ણય થાય છે એ પરિણમન છે અને એ પરિણમન ક્ષણ ક્ષણ વર્તી ચાલ્યા કરે છે. વસ્તુ ટકીને પરિણમી રહી છે, વસ્તુ ટકીને પરિણમી રહી છે એમ આખા પદાર્થમાં પણ નિશ્ચય થાય છે. ટકવા રૂપ છે એ ધ્રુવ અંગ છે, પરિણમવા રૂપ છે તે અધ્રુવ અંગ છે, અને આખી વસ્તુ બંને થઈને આખી વસ્તુ છે એમ પણ સામાન્યનો નિશ્ચય થતા વિશેષનો પણ નિશ્ચય થઈ જાય છે. અને ત્યારે એને સામાન્યના નિશ્ચય પૂર્વક થયેલો જે પ્રમાણભૂત વસ્તુનો નિશ્ચય એ જ સાચો નિશ્ચય છે. ત્યાં સુધી એનો નિશ્ચય સાચો નથી, કેમ કે યુગપદ ત્યાં જ્ઞાન થતું થવું જોઈએ. પ્રમાણનું જ્ઞાન તો યુગપદ હોવું જોઈએ, તો સામાન્યનું અનાદિથી અજ્ઞાન છે અને પર્યાયંગનો પરિચય છે અનાદિથી, એક જ અંગનો પરિચય છે અને તે પણ આખી વસ્તુ રૂપે. બીજું પડખું જ્યાં સ્પષ્ટ થયું કે સામાન્ય અંગ ત્રિકાળ ધ્રુવ 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 રહે છે ત્યારે તરત સાથે સાથે નિર્ણય થાય છે કે આ ધ્રુવ રહે છે, પણ ધ્રુવ અંગ તો છે જ, એ તો અનુભવમાં આવી રહ્યું છે. તો વસ્તુ ટકીને પરિણમી રહી છે, વસ્તુ ટકીને પરિણમી રહી છે, ટકીને પરિણમી રહી છે એ જ્ઞાન પણ એને સાથે સાથે નિર્ણયના કાળમાં જ આ જ્ઞાન થઈ જાય છે. નિર્ણયના કાળમાં આ જ્ઞાન થતું હોવાથી ઉત્પાદવય ધ્રુવનું જ્ઞાન સાચું થાય છે, અથવા દ્રવગુણ પર્યાયનું સાચું જ્ઞાન અહીંયા થાય છે. જો વસ્તુના બંધારણ, આ વસ્તુનું બંધારણ છે ઉત્પાદવય ધ્રુવ અને દ્રવગુણ પર્યાય, એ વસ્તુનું બંધારણ છે. વસ્તુના બંધારણમાં ની સમજણ યથાર્થ ન હોય, જેમ છે એમ ન હોય, તો એનું અધ્યાત્મ કોઈ દિવસ સાચું ન હોય. એટલે અહીંયા આગમ અધ્યાત્મનો અહીંયા પહેલો વહેલો મેળ ઉભો થયો. નહીતર આગમી જ્ઞાન થાય છે કોઈને, પણ એ જ્ઞાન ઓળખના વાળું થાય છે, સાચું થતું નથી અને અધ્યાત્મનો જન્મ થતો નથી. કોઈ અધ્યાત્મની